भगवंत इंद्र महिता सिद्धाच सिद्धि स्थिता आचार्य जिन शासनोन्नति करा पूजा उपाध्याय का श्री सिद्धांत सुपाठ का मुनिवरा रत्नत्रयाराधिका पंचैते परमेष्ठिनं प्रतिदिनं कुर्वन्तु वो मंगलम्।
रत्नकरंडक श्रावक आचार्य ऊपर डॉक्टर हरिभाईना प्रवचनो। आजे श्लोक 21 थी 24 ऊपर प्रवचन।
रत्नकरण श्रावक आचार्य एनी अंदर अपने 20 श्लोक सुधी पूरा कर्या छे। आज 21 नो एनो श्लोक लेवानो छे। मुख्य बात नो रत्नकरण श्रावक आचार्य नी अंदर प्रथम जयरे शुरुआत करी आचार्य भगवान तेरे बात करी कि मोक्ष नो मार्ग छे ए सम्यक दर्शन ज्ञान चारित्र रूप छे। ज्या सम्यक दर्शन होय तो ज ज्ञान अने चारित्र सम्यक थाय। एटला मके जैन दर्शन नी अंदर सम्यक दर्शन ने प्रधान अंग गणवामां आव्युं छे। ए मोक्ष मार्ग नी सीढ़ी छे। मोक्ष मार्ग मां मोक्ष मां जेने जवुं होय तो सम्यक दर्शन छे एनी प्रथम सीढ़ी छे, प्रथम पगथियो ए छे। पछी आगळ जवाय नहीं, वेला आगळ जवाय नहीं। एटले जैन दर्शन नी अंदर सम्यक दर्शन नुं ज महात्म्य छे। जो सम्यक दर्शन नथी तो धर्म नथी। धर्म नी शुरुआत सम्यक दर्शन थी थाय छे। एटले आचार्य भगवंते एना जा सम्यक दर्शन नी वात शुरू करी तो एनी अंदर कह्युं के सम्यक दर्शन कोने कहे, तो पहला शुरुआत करी के जेने साचा देव गुरु शास्त्र नी श्रद्धा छे ते सम्यक दृष्टि छे। आ वात अहियां आचार्य देवे करी। पर आ देवगुरु शास्त्र नी अंदर देवगुरु शास्त्र केवा होय एनु पछु वर्णन कर्युं, अने त्यार पछी देवगुरु शास्त्र नी अंदर नव तत्व के छ पद अगर तो छ द्रव्य ए बधानो समावेश थई जाय छे। एटले तत्वासूत्र नी अंदर सम्यक दर्शन जयरे व्याख्या करी तो तत्वा श्रद्धानम सम्यक दर्शनम, तत्वात्नी श्रद्धा एने सम्यक दर्शन कहेवामां आव्युं छे। अने धर्मनु मूळ दशम मूळो धम्मो, धर्मनु मूळ सम्यक दर्शन छे। तो आचार्य भगवाने पहला सम्यक दर्शन नी वात करी अने आगळना श्लोको नी अंदर पण एवी वात आवे छे के सम्यक दर्शन छे ए मूळ वात छे अने एना विना मोक्ष मार्ग छे ज नहीं। तो आ सम्यक दर्शन नी अंदर ए वात करी अने आचार्य देवे 8 अंग नी वात करी कि जे सम्यक दर्शन छे ए सम्यक दर्शन ने 8 अंग छे। ए 8 अंग संबंधी आपणे वात करी लीधी के निशंकता, निकांक्षता, निर्विचिकित्सा, अमूढत्व, अमूढत्व, स्थितिकरण, उपब्रोहन, प्रभावना अने वात्सल्य। आ 8 अंग ज्ञानी ने होय छे। ज्ञानी संबंधी नु व्याख्या थोड़ी विस्तार थी कोई कोई जगह करवामां आवी छे, कोई जगह संक्षिप्त में करवामां आवी छे। तो अहींया एवी जातनी व्याख्या करी कि भाई 8 अंग सहित होय तो ज्ञानी ने केवी रीते ओळखवा, ओळखा विना आपणे कोनुं शरण लईशुं? अज्ञानी नुं शरण लईशुं तो अज्ञानी तो ऊंधे रस्ते चढ़ाई देशे, એમ કે એને પોતાને તો જ્ઞાન નથી યથાર્થ, તો જ્ઞાની કેવી રીતે ઓળખાય? મૂળ તો આ વાત એ કરી છે જ્ઞાનીને આટલા આટલા ગુણો હોય અને આ દ્વારા કંઈક આપણે જ્ઞાનીને ઓળખી શકીએ, કંઈક જ્ઞાનીને આપણે પછી જેમ 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 આપણે પોતે આપણે અંતરંગ શુદ્ધિ થાય તેમ ખરેખર આપણે જ્ઞાનીને ઓળખી શકીએ. જ્યાં સુધી અંતરંગમાં જેને વૈરાગ નથી, અંતર વૈરાગ નથી, સામાન્ય વૈરાગ પરલક્ષી વૈરાગની વાત કરી નથી, અંતર જેને વૈરાગ છે એ સમ્યક દર્શનને ઓળખી શકે છે. પણ અહીંયા સમ્યક દર્શન વિશે થોડું વિસ્તારથી વાત કરી. હવે બીજી વાત કરે છે કે ત્રણ મૂળતા રહિત હોય, પેલા આઠ અંગ સહિત, ત્રણ મૂળતા રહિત, આઠ મદ રહિત, સાત ભય રહિત, આ સમ્યક દ્રષ્ટિના લક્ષણો એટલે ગુણો કહેવામાં આવે છે. તો અહીંયા હવે કહે છે કે આઠ અંગ સહિત સમ્યક દર્શન છે એ જ મોક્ષ માર્ગ માટે અનુકૂળ છે, યથાર્થ છે, અને અંગરહિત સમ્યક દર્શન જન્મ મરાની પરંપરાનો નાશ કરવાને સમર્થ નથી, જેમ અક્ષરહીન મંત્ર વિશ્વવેદનાને નાશ કરી શકતો નથી. તો સમ્યક દર્શને આ અંગ હોય જ, કોઈને કોઈ અંગ પ્રધાન હોય, કોઈને કોઈ અંગ પ્રધાન હોય, બધા અંગ હોય તો ખરા જ. કોઈક એવા પ્રભાવશાળી જીવો હોય કે અમને એમ થાય કે જગતના જીવો કેમ પામે એ પ્રત્યે, એટલે કોઈના પ્રભાવતા અંગ વિશેષ હોય, કોઈમાં વાત્સલ્ય અંગ વિશેષ હોય, પણ બધા હોય તો ખરા ખરા ને ખરા. તો હવે કે છે કે એનામાં શું નથી હોતું કે ત્રણ મૂઢતા સમ્યક દ્રષ્ટિને હોતી નથી. તો આ 22 શ્લોકની અંદર આ વાત કરે છે. આપ ગા સાગર સ્નાન મુચ્ચય શિખસ્તાશ્યમ નામ ગિરિપાતો અગ્નિપાત લોક મુડ્ડમ નિગયતે. બીજા ધર્મોની અંદર આવી મૂળતા ધર્મને નામે પોસાય છે, એ મૂળતા આપણા જૈન દર્શનની અંદર પોસાતી નથી. તો એ શ્લોકનો અર્થ કહે છે કે ધર્મ સમજીને નદી સમુદ્રમાં સ્નાન કરવું, રેતી અને પથ્થરનો ઢગલો કરવો, મિનારો બનાવવો, પર્વત ઉપરથી પડવું અને અગ્નિમાં પડવું, સતી થવું, તે લોક મૂળતા કહેવાય છે. સમ્યક દ્રષ્ટિને આવી લોક મૂળતા હોતી નથી. સમ્યક દ્રષ્ટિને તો પોતાને દેવગુરુ શાસ્ત્ર કોણ છે, યથાર્થ જ્ઞાન છે, એટલે બીજા કોઈ દેવગુરુને નમે નહીં. અને આ એમ કે એમ સમજે કે ભાઈ આપણે તો કહે છે ને અન્ય દર્શનમાં મહિમા બહુ છે, ગંગા સ્નાનનો મહિમા બહુ, તો ગંગા સ્નાન કરે એટલે આપણા મેલ બધા ધોવાઈ જાય. અપેક્ષા તો ગંગા સ્નાન ખોટું નથી, ખોટું નથી એટલા માટે કે એ ગંગા જશે તો ગંગા કિનારો, એમાં ખાસ કરીને હરિદ્વાર, એ ગંગા કિનારો મુખ્ય વસ્તુ છે, ઋષિકેશને હરિદ્વાર, ખાસ તો હરિદ્વાર, એ હરિદ્વાર, અહીંથી હરિને પામવાનું આ દ્વાર છે, માટે એનું નામ હરિદ્વાર રાખ્યું છે. પછી કહેવાય કે હરિદ્વાર બોલાય છે, પણ ઇટ ઇઝ હરિદ્વાર. તો એવી ઠેકાણે જશે તો કોઈ સંત મળી રહેશે, મૂર્તિ એની પાછળનો આશય એવો છે. પણ લોકો પછી સ્નાન કરીને પણ જાણે આપણે ઘણું ઘણું પામી ગયા. અમારા હમણાં એક ભાઈ હતા, મારા મિત્ર છે ખાસ, આપણે ઈશ્વરભાઈ, અને એ લોકો ગયેલા, તે એ લોકો વલ્ભાચાર્યને માને, ત્યાં જ્યાં વલ્ભાચાર્યની પીઠ હોય ત્યાં ત્યાં સ્નાન કરે, એટલે એની ગાદી હોતી એવી લગભગ મથુરાની આજુબાજુના વિસ્તારની અંદર એવી લગભગ 40-50 કંઈક બેઠકો છે એમની, એ બેઠક કીએ, એ ઠેકાણે બધા ઠેકઠેકાણે લોકો સ્નાન કરે. તો ઈશ્વરભાઈ કે હું તો થાકી ગયો, મેં તો ત્રણ ઠેકાણે કર્યું કીએ, પણ અમારા એમના પત્ની લીલાબેન એને કે બધે ઠેકાણે કર્યું કીએ. એટલે આ એક લોક મૂઢતા છે. મારે તો એ કહેવું છે કે આવી લોક મૂઢતા આપણે ત્યાં ચાલે છે, એટલે આપણે બે વખત સ્નાન એકદમ ચાર વખત કરી નાખે, અને એવું નહીં કે ચાર વખત ન કરાય, કેમ કે જેટલી જ્યાં જ્યાં એમની ગાદી છે વલ્ભાચાર્યની, તો તે ઠેકાણે લોકો સ્નાન કરે. તો એવી લોક મૂઢતા આપણે નદીમાં સ્નાન કરવાઈએ પવિત્ર થઈ જઈએ નહીં, આપણે તો જે કસાય કૃષ થાય જેના કસાયો જાય એ પવિત્ર છે. આપણે ત્યાં તો દિગંબર મુનિ સ્નાને કરતા નથી, અસ્નાન વ્રત હોય છે ઉલટું. જો આપણે ત્યાં તો એનાથી ઉલટું અસ્નાન વ્રત હોય છે, કે ભાઈ બહારની ચોખાઈની જરૂર નથી, અંતરની ચોખાઈ તે સાચી ચોખાઈ છે. બહારની ચોખાઈ શું કઈ ચોખાઈ, આ શરીર તો એવું છે કે એને ગમે એટલું ધુઓ ને ગયો એવું ને એવું, બીજે દિવસે પાછું હતું એવું ને એવું જ, નવે નવ દ્વારથી એની અંદરથી મળ જ સ્રવે છે, તો એ તો અપવિત્ર જ છે. આવું આવો પવિત્ર ગંગાના સ્નાનથી પવિત્ર થઈ શકે નહીં, પણ એને પવિત્ર કરવું હોય, શરીર તો પવિત્ર નહીં, અંદર જો આત્મા પવિત્ર થાય તો આ થાય. પવિત્ર તો એ એટલે થોડો એમાં ફેર પડે, ખરેખર તો પવિત્ર અંતરંગ પવિત્રતા છે. તો આપણે તે અંતરંગ પવિત્રતા પર આવી વાતો આપણે માનતા નથી. પછી અહીં બીજી વાત કરી કે ભૃગુપાત પર્વત ઉપરથી પડે, એમ કે પર્વત અમુક પર્વત ઉપરથી પડીએ, ગિરનારની અંદર એક છે એક જગા, અથવા જરા વાત એટલા માટે કરું છું, થોડું ખ્યાલ આવે કેવી મૂળતા ચાલે છે. તો એ જે પથ્થર છે એ પથ્થર ઉપરથી લોકો ઉપરથી પડી અને આપઘાત કરી, કેમ કે એ પથ્થર એક એવો છે, એનું નામ ભૂલી ગયું, કયો પથ્થર? ભૈરો પથ્થર. એ ભૈરો પથ્થર ઉપરથી પડી તો એ સીધો સ્વર્ગમાં જાય, એને વાંધો કાંઈ આવે નહીં. તો પેલા એ પ્રમાણે જેમ કાશીએ કરો જ મુકાવે,
ઇટ
ઇઝ જસ્ટ લાઈક દેટ, ઇટ ઇઝ કાશીએ કરો જ મુકાવે, કાશીએ કરો કઈ વાંધા જેવું નહીં, એ સીધો સ્વર્ગમાં જ જાય. તો આવી લોક મૂળતા જૈન દર્શનમાં ક્યાંય છે નહીં. એટલે પથ્થર ઉપરથી પડે, પરંતુ તારે હાડકું ભાંગશે, કર્મ નહીં ભાંગે. કર્મ ભાંગવા માટે તો રસ્તો આ નથી. તો આપણે ત્યાં તો દરેકે દરેક વાત બહુ જ વિધિપૂર્વક મૂકવામાં આવી છે, સત્ય વાતને જ મૂકવામાં આવી છે. કોઈ ઠેકાણે મૂળતા જૈન દર્શનમાં છે નહીં, એ કોઈ દિવસ કોઈ જૈન કોઈ સમ્યક દ્રષ્ટિ એવું માને નહીં. કેમ કે એટલે આપઘાત કરે, આપઘાત ઘરે જઈશ, ક્યાં જઈશ, થઈ તેને વેન્તર દેવ થઈશ, હલકો
ક્રિશ્ચિયન
થઈ હતી. પછી અગ્નિમાં પડવું, સતી થઈ જવું પાછળ. તો અનગંજીએ પ્રથમ સ્તવન ઋષભદેવ ભગવાનનું લખ્યું છે ને, એની અંદર આ વાત બહુ લખી છે. એમને પેલા સ્તવનની અંદર ઋષભજીને શું પ્રીતમ મારો કોઈ કાષ્ટ કારણ હતી, એટલે કે કોઈ વખતે કાસ્ટમાં પડીએ, જેમ કે મળશું, કેમ કે મારા પતિને હું મળીશ. અરે ભાઈ તારા તારો પતિ ક્યાં ગયો છે, તું ક્યાંય જઈશ? પેલો એના કર્મ પ્રમાણે જાય, આ એના કર્મ, એનો મેળાપ કોઈ દિવસ થાય નહીં. એવો મેળો કદી ન સંભવે, આચાર્ય ભગવાન કહે છે કે એવો મેળો તો કદી ન સંભવે. મેળો થાતુ મિલાપ. તો એવી મૂળતા જૈન દર્શનમાં ક્યાંય નથી. જ્ઞાનીને એવી મૂળતા હોય નહીં. પછી ગાયને પૂજે, ગાય તો 3 ઇંચ છે. આપણે એને હિન્દુસ્તાનમાં થોડીક વિશેષતા એટલા માટે આપી છે કે આપણો બધો ખેતીનો આધાર ગાય ઉપર હતો, કેમ કે બળદ હોય તો ખેતી થાય અને ખેતી હોય તો આપણે જીવી શકીએ, એટલે ગાયનું એક આપણે વિશેષ સ્થાન આપેલું. પણ જૈન દર્શન મને ગાય તો બિચારું 3 ઇંચ છે, દુઃખી છે કે થોડું સુખી છે. તો આ તો એક સામાજિક રિવાજ કર્યો, એટલે કે એની જરા સાર સંભાળ વધારે લેવામાં આવે, એ મૂળ તો એની હકીકત હતી. પછી એનું ધર્મ નામ આપી દેવામાં આવ્યું. તો કે ગાયની પૂજા કરીએ અગર તો એથી કઈ કોઈ ધર્મ થાય નહીં, એટલે એવી કોઈ લોક મૂળતા આપણે જૈન દર્શનની અંદર છે નહીં. એ વાત અહીંયા કરી સતી થવાની, તે લોક મૂળતા કહેવાય છે. ધર્મ સમજીને નદી અને સમુદ્રમાં સ્નાન કરવું, રેતી અને પથ્થરનો ઢગલો કરી તેને દેવમાંની પૂજવું, સ્વર્ગ મળશે માની પર્વત ઉપરથી પડવું, સતી થવાના અભિપ્રાયથી અગ્નિમાં ઝંપલાવું વગેરે, એ બધું ધર્મ સમજીને કરવું તેને લોક મૂળતા કહે છે. આવું આપણે જૈન દર્શનમાં આ વાત લેવામાં ક્યાંય આવી નથી. આ બધી લોક મૂળતા છે. ત્યાં તો પીપળાને પૂછે, પીપળો તો એકંદ્રીય જીવ અને એકંદ્રીય જીવ હોય એને તો ભગવાને કૃષ્ણ લેશા કહી છે, એની લેશા કૃષ્ણ હોય, એટલે કે એના પરિણામ અતિ તીવ્ર હોય. આપણે દેખાય નહીં ભલે બહાર, પણ એના અધ્યવસાય અતિ તીવ્ર હોય. એવા તીવ્ર દ્રવ્યને આપણે થોડા પૂજા કરી, પણ ના, ત્યાં તો આખી વાત બીજી છે. લોકોએ ધર્મ નામ ઘટાવી, ત્યાં તો વાત એવી કહે છે કે ભાઈ આ વનસ્પતિ છે એથી આપણે જીવીએ છીએ, તો એનો પણ આપણે આદર કરવો અને એનો વધારે સંહાર ન કરવો. એટલા માટે મુવાર તો વાત તો હતી, પણ ખતવી દીધી ધર્મ, પીપળો પૂજીએ તો ધર્મ થાય અને પિતૃને બધું મળે. આજે અનેક વાતો, ટૂંકમાં આવી વાતો જૈન દર્શનમાં ક્યાંય નથી. આવી લોક મૂર્તા હવે કહે છે કે દેવ મૂર્તા નથી હોતી. દેવ મૂર્તા માટે આ 23મો શ્લોક કહે છે, વરોપલી લીપ્સ યાશાવાન રાગ દ્વેષ મલી મસાહા દેવતા યત ઉપાસિત દેવત મૂઢતા ઇતિ ઉચ્યતે. એટલે કે વરદાન પ્રાપ્ત કરવાની ઈચ્છાથી આશાવાળો પુરુષ જે રાગ દ્વેષથી મલિન દેવતાઓની ઉપાસના કરે છે તેને દેવ મૂર્તા કહે છે. આ દેવ મૂર્તા આપણે ત્યાં બહુ છે. અંબાજી જઈએ અને ત્યાં છત્તરને ઓઢણી ચડાવીએ તો આપણું બધું કામ અંબાજી માતા કરી આપે. ઠીક છે, એક શ્રદ્ધાના વિષયને હિસાબે આપણે સમર્પણ ભાવ આદિ બધી વાતો એમાં મૂર્તો છે, પણ આ તો એક લોક મૂર્તા છે કે મને આ મળે. કોઈ પણ જગતની કોઈ પણ ઈચ્છાથી આવા દેવોને પૂજવું તો જ્ઞાની જ્ઞાનીની ઈચ્છા જ હોતી નથી કોઈ જગતની. એ કોઈ આવા દેવને પૂજે કરે નહીં. જૈન દર્શનની અંદર આપણે આ મૂર્તા સમજવા જઈએ છીએ. થોડી જૈન દર્શનમાં આવી મૂર્તાઓ છે કે જે સમ્યક દ્રષ્ટિમાં હોતી નથી. તો આપણે ત્યાં કઈ મૂર્તા છે? આપણે ત્યાં પણ ચાલે છે અને એમાં ખાસ કરીને તો ઘંટાકરણ વીર એ અમારા મહુડી અને એ ઘંટાકરણ વીર અને બહુ બહાર લાવનાર એ અમારા ડીસાના છે. મારી બાજુના ગામ છે ત્યાંના સાધુ છે, મારે એને સારો પરિચય છે. તો આપણે તે પૂજવાની ના પાડવામાં આવી છે, પૂજનીક નથી, પણ અત્યારે ચાલે છે. બહુડીની અંદર જે ચાલે છે એ છે. એક વાત છે જરૂર, એમાં એક વાત થઈ છે કે આપણે ત્યાં મંદિરોમાં અંબાજીની મૂર્તિ હોય આ હોય બધી આપણે બેસાડેલી છે. એનું કારણ હતું, આનું કારણ શું હતું કે એ વખતે અન્ય દર્શનનું બહુ જોર હતું, અને જો આપણે આપણા મંદિરોને કાંઈ ઈજા ન પહોંચાડવી હોય તો આ બધી વાતો આપણે કરવી પડે. તો તે હિસાબે એ વાતો આપણે ત્યાં આવી છે. જેમ કે પેલા આપણે ત્યાં અત્યારે જે પૂજાઓ થાય છે એ પ્રકારની સ્વતંબરમાં પૂજાઓ થાય, એ પ્રકારની પૂજાઓ આપણે ત્યાં હતી નહીં કે મુગટ આ તે ભગવાનને એવું કઈ હતું નહીં. ઇવન સ્વતંબરમાં પણ નહોતું, પણ વલ્ભાચાર્યના વખતથી આ બધી વાતો વધી ગઈ. કેમ કે એને ભગવાનને શણગાર ને આ ને તેને ઠાઠ માં લોકો ત્યાં કે જેમ મજા થાય ત્યાં જ જાય લોકો. અહીંયા બધું લુખું લુખું, એટલે આ લોકો કે ભાઈ આપણે ચાલુ કરું નહીં. આપણે જઈને કેટલા બધા ગુજરાતની અંદર એમાં ખાસ કરીને તમે નડિયાદથી માંડીને ઉપર સુરત સુધી જાઓ તો ઘણા બધા આપણા જેને વાણિયા કહી એ બધા વૈષ્ણવ જ છે. તો એ બધું અટકાવવાને માટે આવું બધું આપણે બહુ થોડુંક ઇન્ટ્રોડ્યુસ બધું આ વાતો કરેલી. પણ ખરેખર આજે આપણે ધર્મની વાત કરીએ તે વખતે આ પૂજનીક નથી, એક પણ દેવ પૂજનીક નથી. કેમ કે પૂજ્યતા આપણે ત્યાં ત્યાગ માર્ગ ગ્રહણ કરે ત્યારથી થાય, એટલે દીક્ષા લે ત્યારથી પૂજ્યપણું થાય છે. એની પહેલા જૈન દર્શનમાં પૂજ્યપણું છે નહીં. કેમ કે પંચ પરમેષ્ઠીની અંદર સાધુ આવે છે, જેને સાધુપણું અંગીકાર કર્યું છે તે પૂજ્ય છે. ત્યાંથી કેમ કે જો સમ્યકદર્શી કોઈ એમ કે છે કે ભાઈ તો સમ્યકદર્શી દેવતા છે, આપણા શાસનની રક્ષા કરે છે, એ શાસનના દેવ છે માટે અમે એને પૂજીએ છીએ, તો એ યોગ્ય નથી. કારણ કે સર્વસિદ્ધિના દેવો જે છે એ બધા સમ્યકદર્શી જ છે અને એકાવતારી જ છે, તો આપણે એને કેમ નથી પૂજતા? આ તો વ્યંતરદેવ છે, આ ઘંટાકરણ દેવ વ્યંતરદેવ છે, હલકા દેવ છે, જે સમય દ્રષ્ટિ નો ડાઉટ વ્યંતર દેવ છે. તો આપણે વ્યંતરને પૂજીએ અને સર્વસિદ્ધના સર્વસિદ્ધ ઊંચામાંચું કોઈ પણ દેવ, 16 દેવલોક કોઈક 12 દેવલોક કોઈક જેવો કોઈ, અત્યાર પછી આવે નવગ્રહ આવે ને પછી અનુત્તર વિમાન ને ત્યાર પછી સર્વસિદ્ધના દેવો. તો સર્વસિદ્ધ છે કે જ્યાં સર્વર્થની સિદ્ધિ થાય છે અને જ્યાં કોઈ ઊંચા નીચું નથી, તે ઇન્દ્ર નથી. અહીં તો બીજા બધા દેવલોકમાં ઇન્દ્ર હોય, એટલે ઇન્દ્ર એટલે મોટા સૌથી, બાકી બધા દેવો નાના, પણ અહીંયા અહમિન્દ્ર, આ બધા અહમિન્દ્ર કહેવામાં આવે છે, એટલા માટે એમાં કોઈ ઇન્દ્ર નથી. તો આપણે એને કેમ ન પૂજીએ? આપણે એને નથી પૂજતા. તો પૂજ્યપણું ત્યાંથી થાય છે, એની પહેલા પૂજ્યપણું છે નહીં, જૈન દર્શન નથી. એટલે આપણે ત્યાં પણ આ બધી વાતો થોડી થોડી, ખાસ કરીને શ્વેતાંબર સંપ્રદાયમાં વિશેષ પ્રમાણમાં છે. જો કે દિગંબર સંપ્રદાયમાં પણ થોડી એવી વાતો છે, નથી એમ નહી, છે થોડી. તો હવે એ બધી એવી કોઈ આપણામાં આ બધી વાતો ઘૂસેલી છે. સમ્યક દ્રષ્ટિ પૂજનીય નથી આપણે ત્યાં. અહીં તો અહીં તો બધી એવી છે ને કે બધી જૈન દર્શન બધી એક બે ત્રણ ચાર પાંચ એવી કાયદેસરની જ વાત છે, એમાં આગું પાછું કાંઈ થઈ શકે એવું છે જ નહીં. સમ્યક દ્રષ્ટિ પછી તમારે એની સાથેનો ઘનિષ્ઠ સંબંધ હોય અને એના દ્વારા તમે કદાચ આ વાતની પ્રાપ્તિ કરી હોય તો વ્યક્તિગત રીતે તમે એને પૂજ્ય માનો એ વાત જુદી છે, એ વાત જુદી છે. કે પણ નિયમરૂપ નહીં, સમ્યક દ્રષ્ટિ નિયમરૂપ પૂજનીક નથી. એટલે જ્યાં જ્યાં શ્રીમદજીના સ્થાનો થયા છે ત્યાં ત્યાં બધે ઠેકાણે ડેરાસર રાખવામાં આવ્યું છે. આ તો ગુરુ શું કૃપાળુ દેવને તો ગુરુ તરીકેની સ્થાપના કરીને ત્યાં પૂજા કરવામાં આવે છે. ત્યાં પેલી વિતરાક તરીકેની પૂજા કરવામાં આવે છે. એટલે આપણે ત્યાં તો પૂજન છઠ્ઠે ગુણસ્થાને પેલા પૂજન થતું નથી, નિયમ આવો છે. પણ ભક્તિવશ કોઈ આ પ્રમાણે કરે.
એક પ્રશ્ન કરો, આપણે દેરાસરો થાય છે તો આચાર્યો એ દેરાસર માટે ઉદઘાટનના ચોઘડિયાને જે કાઢી આપે છે એની પછવાડેનો શું ભાવ અર્થ હશે?
હવે એવું છે કે દરેકે એમાં એમાં એવું છે કે આપણે ત્યાં દરેકે દરેક સ્થળે બધા પ્રકારની આપણા ત્યાં વિદ્યાઓ ડેવલપ થયેલી છે. એટલે હંમેશા આચાર્યો જે વખતે કઈ ધારો કે પુસ્તક જ બનાવ્યું, ધારો કે આ જ ગ્રંથની રચના કરવાની આચાર્યએ નક્કી કર્યું તો પહેલા તું મંગળી કરશે. તો મંગળી શા માટે? તો કે ભાઈ નિર્વગ્ને અમારું આ કાર્ય પૂરું થાય, આ આપણી એક પરંપરા છે. હંમેશા આપણે ભગવાનને યાદ કરીને પંચપરમેશ્વરને યાદ કરી અને પછી કોઈ પણ કાર્ય કરી છે એવી પરંપરા છે. એટલે એને આપણે ત્યાં સારો દિવસ જોવાની દીક્ષા માટે આ માટે એ પરંપરા આપણે ચાલે જ છે. એટલે સારો દિવસ આ વાત એ બધી આપણે ચાલી આવે છે, એની અંદર કોઈ અનિચ્છનીય વસ્તુ નથી. કેમ કે એ પણ એક છે અને એમાં સારું મૃત જોડવામાં હંમેશા આપણે સારું મૃત જોડવામાં આવે જ છે. કોઈ પણ પ્રસંગ હોય એનું સારું મૃત જોડવામાં આવે છે. એનો સારો દિવસ છે, આપણે વાત કે સારો દિવસ હોવો જોઈએ, તે દિવસે જ એનું પૂજન થવું જોઈએ, એની સ્થાપના થવી જોઈએ. તો જો મંગળ જે દિવસ હોય એ તો એ લોકો કાઢે છે કેની ઉપરથી કે ભાઈ તમારે કઈ દિશામાં કરવું છે ને કયું બાયણું છે ને શું છે ને આખો બધા બધા નિયમો હોય છે બધા. આઈ ડોન્ટ નો, એ બધું જ્યોતિષનું જાણતો નથી લાંબુ, હું થોડું જાણું છું. પણ એ બધા ઉપરથી કયા ભગવાનને બેસાડવાના શું છે આ છે, તો આપણી પાસે જ્યોતિષ શાસ્ત્રનું જ્ઞાન પણ આપણા આચાર્યોને હતું. અને આપણે ત્યાં એક એ પણ વાત છે કે જૈન દર્શનની આપણે પેલા વાત કરી ગયા, જૈન દર્શનની પ્રભાવનાની અંદર કે તમારી મંત્રની વિદ્યા આ કે કઈ જ્યોતિષ આદિ બધું હોય એનાથી પણ તમે પ્રભાવના કર્યો કરી શકાય. આપણે ત્યાં પ્રભાવના કરીશ તો આપણા આચાર્યો એ પણ જ્યોતિષ સારી. અને કૃપાળુ દેવનું જ્યોતિષ તો તમે વાત જ નહીં જવા પૂછશો નહીં, એમનું જ્યોતિષ તો એટલું બધું હતું કે એની આપણે કલ્પના નહીં કરી શકીએ. સામાન્યતઃ આપણે જે પત્રિકાઓ કરીએ છીએ, પત્રિકા એટલે આપણે જુદા જુદા પ્રકારની થાય છે, જન્મ પત્રિકા તો જન્માક્ષર આપણે સામાન્ય કંઈક બી જન્માક્ષર કેવા છે, તો હવે એની અંદર પણ અમે કેશવી પત્રિકા થાય છે, કેશવી પત્રિકા છે. એ કેશવી પત્રિકા એવી હોય છે, આ તો બધું મેં વાંચેલું, હા જ્યોતિષ શાસ્ત્રનું બધું વાંચેલું. પછી મેં આમાં આપણું કામ નથી, આપણું કઈ મગજ કામ કરે એવું છે નહીં. એ જ્યોતિષ કેશવી પત્રિકા એવી છે કે દિવસે દિવસનું તમને ભવિષ્ય કહીએ. મારે તો એક વાત કહીશ તમને, દિવસ દિવસનું તમને કહીએ. અને નડિયાદની બાજુમાં ગામ છે, નામ ભૂલી ગયું, એમને આ બધા પુસ્તકો બધા બહાર પડે. તો કૃપાળુદેવને તો કેશવી પત્રિકાનું પણ જ્ઞાન હતું, કેવી રીતે બનાવી, કેવી રીતે કરવી, કેવી રીતે ન કરવી. એ પત્રિકા કાઢવાને માટે બહુ સમય લાગે છે. આની અંદર તો આપણે નવ માણસ ને ચલિત ને જન્માક્ષર ને રાશિ આ ચાર પાંચ પા હોય અને ત્યાર પછી એની દશા ને મહાદશા ને આ એટલું. ધીસ ઇઝ ધેટ ધેટ મચ. પેલાની અંદર તો કેશવી પત્રિકા છે એ તો બહુ ટાઈમ લાગે છે એનો બનાવવાને માટે. એકાદ દિવસમાં ના બને,
ગણિત
બહુ મોટું ગણિત કરવું પડશે એની અંદર, પછી બને. પણ એ બને એટલે કેવી બને કે આ દિવસે શું થશે તમારું, એ વાત અંદર તમે નક્કી કરીને કહી શકો. તો આટલું બધું એમને તો આટલું બધું જ્ઞાન હતું એમને પોતાને, આટલું બધું. પણ એમને કોઈ દિવસનો ઉપયોગ ન કર્યો. પછી ટ્રેન લખે છે કે લોકો અમને પોતાના શ્વાસ માટે પજવી મારવા માંડ્યા એટલે અમે જ્યોતિષનું બધું કલ્પિત કરીને છોડી દીધું છે, એમ કહીને છોડી દીધું. કૃપાળુ દેવ કદી એનો ઘણી વખતે, ખાસ તો સૌભાગભાઈ કેટલી બધી વખત પૂછવું એમની બધી શું કહ્યું જન્મ બધું મૂકેલો, પણ એનો જવાબ માગતા નહીં કે તમે આપ્યો જ નહીં કોઈ દાડો. પણ એમને બહુ જ્ઞાન, તમારા મોઢા ઉપર તમને તારીખ કે જન્મ તારીખ ટાઈમ આ તે બધું. કોઈ ફ્રેન્ડ લો આપણે ત્યાં આવું છે, આપણે ત્યાં મૂર્તો જ્યોતિષમાં આઠ પ્રકારના શાસ્ત્રો છે, જ્યોતિષમાં પછી આઠ પ્રકારના શાસ્ત્રો છે. તો એ બધી વાતોનું એમને જ્ઞાન હતું. આપણે બધા લિંગ શાસ્ત્ર છે, લિંગ શાસ્ત્રમાં એમને જુઠાભાઈ ક્યારે એનું મૃત્યુ થશે એની વાત એમને લિંગ શાસ્ત્ર, લિંગ ચિહ્ન શાસ્ત્ર. તો આપણે ત્યાં એવું એવા પણ શાસ્ત્રો છે કે અહીંયા તલ હોય એ તલનું એક શાસ્ત્ર છે, તલ જોઈને બધું ભવિષ્ય કહી શકે. આપણે તો આ બધું ઘણું આ બધા વિશાળતા અને ઘણું ખેડાણ આ બધી વાતનું થયેલું છે. તો આવું જ્ઞાન પણ એમને જ્યોતિષનું જ્ઞાન, પણ એમને કોઈ દિવસે જ્યોતિષનો ઉપયોગ કર્યો નહોતો. જરૂર પડે તો જ, ખાસ કરીને જો કે એમને તો પોતાને અંદરનું જે ખાસ કરીને અંદરની શુદ્ધિને હિસાબે એનું કૃપાળુદેવ જ્ઞાન ઘણું હતું. એટલે ઇન્ટ્યુશન, ઇન્ટ્યુશન એક એવી વસ્તુ છે કોઈ પણ ઈચ્છા વિના સહજ એમને ખ્યાલ આવી જાય, એવું એક ઇન્ટ્યુશન છે એમને. એ બહુ હતું એમની અંતરની શુદ્ધિ કેવડી નથી. એ પોઝિશન એવી અંતરંગ શુદ્ધિ એવી હોય છે કે એકાએક એમનો બધો ખ્યાલ આવી જાય આનું આમ દર્શન. સમ્યક દર્શન ઉપરાંત એમને એમને બહુ વિશેષ શુદ્ધતા હતી. તો આ બધી વાતો એવી છે કે સમ્યક દર્શન હોય ને બધું હોય એવું નહીં, પણ કોઈક સમ્યક દર્શન આ બધી ઘણી વાતો હોય છે એવું છે. અંતરંગ શુદ્ધિના પ્રમાણમાં આ બધી વાતો હોય છે. મારા એક ભાઈ છે એમને બહુ સારી રીતે, મારે બહુ સારો સંબંધ છે એમને, આ બધી બહુ સરસ એમને એકાએક આમ જતા હોય ને એને ખ્યાલ આવી જાય કે આમ થવાનું છે, આનું આ થશે.
પણ
એવાનો ઉપયોગ પરિગ્રહ માટે નો હોય, પરિગ્રહ
માટે
પૂછે ને, પૂછો જવાબ નથી, પૂછો જવાબ નથી એની મેળે સહજ કહી દઈએ. કોઈક વખત આપણે બેઠા હોય ને તો સહજ વાત કરી દઈએ, પૂછે ન જવાબ દઈએ, ન દઈએ. મારે ખાસ બહુ સંબંધ છે પણ અમુક પૂછીએ તો અમે ન જવાબ દઈએ, ન દઈએ. અમારે એમ પૂછ્યું તો અમારે સેફોનું ન જવાબ દઈએ, તો ના આપ્યો તો ના આપે તો નખી કાંઈ નખી. તો કોઈ ખાસ વખતે એની મેળે બધું કહે. તો આવા એમને વિશિષ્ટ પ્રકારનું જ્ઞાન હોય છે. એ જસ્ટ એ આખું હવે હું બધું વિવરણ નહીં કરું, પણ એ એક અંતરંગ શુદ્ધિનો એક પ્રકાર છે. તો એ તો ખૂબ જ હતી કૃપાળુદેવને. સામાન્ય મનનો વિચાર કરતો હોય કે મણલાલ તો આ વિચાર કરે તો તને એમ થાય છે કે હું તને રોટલી એમ કહે, એટલે ખબર છે એક પ્રસંગ લેખો છે.
તો સામો હોય તો આ તો ગામમાં બે ભાઈઓ આવે છે ને એમના નામ લઈને બોલાવીને કહે કે આવો ધારસીભાઈ.
એ તો 11 વર્ષની ઉંમરે હતી, 11 વર્ષની રાજકોટની અંદર પ્રસંગ બને. એ તો જાતિ સ્મરણ,
જાતિ સ્મરણ.
તો આવું એમને ઉઘાડ હતો ટૂંકમાં. એવો તો કેટલા એમના પ્રસંગો છે, કેટલા બધા પ્રસંગો છે શ્રી કૃપાળુદેવના જીવનમાં. તો પણ એ વાત જુદી છે, આ તો જ્યોતિષની વાતની વાત હતી. તો આપણે ત્યાં આ બધી દેવ મૂર્તા, ગુરુ મૂર્તા, તો આ પ્રકારની મૂર્તા આપણે તો જે ચાલી છે એ આપણે ત્યાં પણ છે. તો એને માટે અહીં વિવરણ કરેલું છે. આ દિગંબર ગ્રંથ છે અને દિગંબર ગ્રંથની અંદર કોઈ કોઈ વાત ચલાવી લેવામાં આવતી નથી. જ્યાં કંઈ હોય જરા પણ તો એ તરત એ સ્પોટ કરવામાં આવે જ છે. એટલે આ વાત અમને મૂળ શ્લોકની અંદર તો આ વાત જ કહી છે કે રાજ દેશ બલિન દેવતાની ઉપાસના કરે તેને દેવ મૂર્તા કહે છે. તો એનું વિવરણ ખાસ કરીને આ બધું વિવરણ છે એ મોક્ષમાં પ્રકાશકની અંદર છે. મોક્ષમાં પ્રકાશની અંદર છઠ્ઠા અધ્યાયની અંદર આ બધું વિવરણ છે. તો એ વાત આમાં લીધી છે. હવે ત્રીજું કે છે આ દેવ મૂર્તા કઈ, લોક મૂર્તા કઈ, અને હવે ગુરુ મૂર્તાની વાત કરે છે. એ છે 24મો શ્લોક.
એ પણ ન હોય,
એ ન હોય. સરગ્રંથ આરંભ હિંસા નામ સંસાર આવર્ત વર્તિ નામ પાસંદીનામ પુરસ્કારો જ્ઞેયમ પાસાંદીમ મોહનમ, એટલે કે જેઓ પરિગ્રહ આરંભ અને હિંસાથી યુક્ત છે તથા જેઓ સંસારના ચક્રમાં પડેલા છે એવા પાખંડીઓના મિથ્યા દ્રષ્ટિ વેશધારી પાખંડી ગુરુઓના આદર સત્કાર ને પ્રશંસાને પાખંડી મૂળતા જાણવી, એટલે કે આપણે ત્યાં તો ગુરુ એટલે એની નિશાની આપણે ત્યાં આપી છે, એટલે આપણે વાત એની થઈ ગઈ છે આત્મજ્ઞાન ત્યાં મુનિપણું આગળ તો આત્મજ્ઞાન સમદર્શિતા એ આદિ આપણે વાત થઈ, તો આપણે ત્યાં તો એને જ ગુરુ ગણવામાં આવે, બીજા કોઈને ગુરુ ગણવામાં આવતા નથી. પણ બીજાની અંદર તો પરિગ્રહધારી હોય, બૈરા છોકરા એને હોય, તો પણ બીજા દર્શનની અંદર એને ગુરુ તરીકે સ્વીકાર કરવામાં આવે છે, તો એ બધાને સમ્યક દ્રષ્ટિ ગુરુ તરીકે સ્વીકાર કરે જ નહીં. કોઈ દિવસ ગુરુ તરીકે એવા કોઈનો સ્વીકાર કરે નહીં. અને આપણે ત્યાં ગુરુ પરંપરાની અંદર અન્ય દર્શનોમાં આ વાતો બહુ જ છે, ઘણી વાતો છે. એટલે ત્યાં તો બાપ પછી એનો દીકરો એ ગુરુ, પછી એનો દીકરો ગુરુ, એનો દીકરો ગુરુ, એટલે કુટુંબ બસ ગુરુ પદ. આપણે ત્યાં એવી કોઈ પરંપરા છે નહીં, આપણે ત્યાં તો એક જ છે કે ભાઈ પાંચ મહાવ્રત ધારી આત્મામાં નિમગ્ન એવા સંત, સંયમધારી એવા સંત દિગંબર મુનિ એને અમે તો અમારા ગુરુ માની, બીજા કોઈને અમારા ગુરુ માનતા નથી. અગર તો કમે કમ જેને સમ્યક દર્શન છે, સમ્યક દર્શન છે તેને અમે ગુરુ માનીએ છીએ, એ પણ બને ત્યાં સુધી ત્યાગી હોય નહીં. પણ આપણે ત્યાં નિયમથી તો આ જ વાત છે, ગુરુ છઠ્ઠી સાતમા ગુણસ્થાન કે સ્થિત મુનિ એ જ અમારા ગુરુ છે, બીજા કોઈને અમે જૈન દર્શન ગુરુ તરીકે સ્વીકારતો નથી. પછી પંચમ ગુણસ્થાન કે સ્થિત ગ્રહસ્થ હોય અને તે એને બ્રહ્મચારી હોય તો એને પણ આપણે ગુરુ તરીકે સ્વીકારીએ છીએ, ભલે ચોથે ગુણસ્થાને કહેવું, પણ એનો ત્યાગી હોવો જોઈએ. કેમ કે ત્યાગની વાત કરવી છે અને પોતે ત્યાગ ન કર્યો અને બીજાને ત્યાગની વાત કરે તો એ શાસ્ત્રની વિરુદ્ધ થાય. એટલા માટે કૃપાળુ દેવ આટલું બધું જ્ઞાન હતું એમને, છતાં કોઈ દિવસ ઘણી એમને વિનંતી કરવામાં આવી કે અત્યારે કોઈ પ્રકાશક પુરુષ નથી, જૈન દર્શનમાં બધું અંધારું છે, મોક્ષમાં લોભ થઈ ગયો છે, તમે કંઈક ને કંઈક કરો. પણ કે ના, અત્યારે હું કદી જાહેરમાં મોક્ષમાં પ્રકાશીશ નહીં, કેમ કે એને માટે જે યોગ્યતા જોઈએ એ છઠ્ઠી સાતમા ગુણસ્થાને કે હું ના આવું અને જ્યાં સુધી દીક્ષા ન લઉં ત્યાં સુધી પ્રગટમાં હું માર્ગ પ્રકાશીશ નહીં, આવો એમ નિર્ધાર કર્યો. અને એમને છૂટે 33 વર્ષની ઉંમરની અંદર 32 મે 1956 અંદર માતાજી પાસે દીક્ષા માટે ની આજ્ઞા પણ એમને લીધેલી, પણ પછી એમના શરીરની પ્રકૃતિના હિસાબે આયુષ્ય થઈ શક્યું નહીં. કેમ કે પંચમ કાળ છે અને પંચમ કાળની અંદર ધર્મની વૃષ્ટિ ક્યાંથી થાય? આ કાળની અંદર તો બહુ હીન કાળ, આરાધક જીવો બહુ જ ઓછા અને અનારાધકના ટોળા, જ્ઞાનીનું ક્યાંય મળે નહીં એવા કાળમાં ક્વચિત કૃપાળુદેવ જેવા જ્ઞાની અસાધારણ, એમનું તો જ્ઞાન હતું, એમની વાત તો બહુ જ અસાધારણ હતી, ભાગ્ય જ બને. તો આ પંચમ કાળની અંદર રક્ષણ લખે છે કે પંચમ કાળની અંદર ભગવાનને આ વૃષ્ટિ કરવા દેવી નથી, એટલે તો અમને આ પ્રતિબંધ આપ્યો છે, એમ લખ્યું છે કાગળમાં એમને ત્યાં સુધી લખ્યું છે. ભૂખ્યાત થાય છે, જુએ છે, કેમકે જ્ઞાનીઓ તો કરુણાના નિધિ હોય છે, એમને જગત ઉપર બહુ કરુણા હોય છે, એ જોવે છે કે આખું જગત દુઃખી દુઃખી થઈ ગયું, સુખ તો અહીંયા અંતરમાં પડ્યું છે, અમે અનુભવ્યું છે, આ એક જ જગ્યાએ સુખ મળે છે. એ એક વાત ઉપરથી એમને જગતના સમગ્ર જીવો કેમ પામે એ વાત એમના અંતરમાં હોય છે. તો આ કરુણા તો કહે છે કે અમે અત્યારે અમે મોક્ષમાં પ્રગટ કરીએ એવો કોઈ પુરુષ અમારા સિવાય બીજો કોઈ છે નહીં, અમે બીજા મહાવીર છીએ. એમ એક ઠેકાણે તો વાત એમને કરી છે, વરઘોડો નીકળે છે બોમ્બેમાં, તે વખતે મને આવી વાત કરી, એ સાચી વાત, લોકો ન માને પણ એ તો સાચી હતી. એવા પ્રખર પુરુષ હતા, એમનું જ્ઞાન એવું હતું, તીવ્ર હતું, એમનું ક્ષોભ સમ તીવ્ર હતું, એનો વૈરાગ હતી, આ બધી વાતો. પણ ભગવાનને આવા કાળની અંદર ધર્મની મેઘવર્ષા થાય એવું દેખાતું નથી, માટે તો અમને આ ઉદય આપ્યો છે, એમ વાત કરી છે. હું તો ચોખ્ખું બસ સ્પષ્ટ લખ્યું છે, સ્વભાવે તો કેટલાય પત્રોમાં એમને ઘણા જેવું એમને લખ્યું છે. તો આપણે ત્યાં તો એ બી અહીંયા કે છે કે આવા ગુરુને અમે ગુરુ માનતા નથી. હારમ પરિગ્રહ અને હિંસા સહિત કુલિંગધારી પાખંડી ગુરુઓ જેઓ વિવાદી સંસારિકોમાં રચાપચા રહે છે તેમનો આદર સત્કાર કરવો, તેમની પ્રશંસા કરવી તેને પાખંડી મૂર્તા અથવા ગુરુ મુક્તા કહે છે. એવાને કોઈ દિવસ ગુરુ માને નહીં, ગુરુ તરીકે સ્વીકાર કરે નહીં, એની પ્રશંસા ન કરે. બીજા દર્શનની પ્રશંસા ન, બીજા દર્શનની વાત જરૂર કરે સમજાવવા માટે, વાત ન કરે એમ નહીં. કેમ કે કમ્પેરેટિવ સ્ટડી આમાં ક્યાં ક્યાં ભૂલ છે શું છે એમ તો આચાર્ય કોણ કોણ ભગવાન એમને પણ બૌદ્ધ દર્શન વિશે સાંખ્ય દર્શન વિશે આ બધી વાતો એમને લખેલી છે, નથી લખી એમ નથી. કેમ કે એમાં જે ભૂલો હતી અને જૈન દર્શનમાં ક્યાં આ ભૂલો નથી અને એમની ક્યાં ભૂલો છે બતાવી છે એમને, તો વાત થાય. એમ તો હરિભદ્ર સૂર્ય સરદર્શન સમજશે, આખો ગ્રંથ લખેલો છે, ગ્રંથ લખેલો સરદર્શન છે, પણ માને નહીં. હરિભદ્ર સૂર્ય પેલા તો બ્રાહ્મણ હતા અને બ્રાહ્મણ પછી એ જૈન થયા છે, પોતે બ્રાહ્મણ હતા અને પછી જૈન. બહુ સુંદર એને વાતો, બહુ સરસ વાતો લખી છે, પણ એ કોઈ બીજા ગુરુને નમે નહીં. કેમ કે બીજો કોઈ ગુરુ થવાને યોગ્ય નથી, બીજો કોઈ દેવ વિતરાગ સિવાય કોઈ દેવ થવાને યોગ્ય જ નથી. સમ્યક દ્રષ્ટિને આ નિર્ણય અંદરથી પોતાની વિતરાગતાથી નિર્ણય કર્યો છે, અધરથી નિર્ણય નથી કર્યો. એમને પોતાના સ્વરૂપનો અનુભવ કરી નિર્ણય કર્યો છે કે આવું આત્મ સ્વરૂપ છે, આવું પૂર્ણ આત્મ સ્વરૂપ જ હોઈ શકે છે. આવું એ પત્રમાં તો લખ્યું છે, 15 ઇંચ તો અમારાથી પહોંચાયું છે અને અમે કેવળ જ્ઞાન શું છે એ અમે તો બધું સમજીએ છીએ, ફક્ત વર્તમાનમાં અમને એનો અનુભવ નથી, એટલો અમે સમજતા નથી. એવું કઈ બાકી નથી રહ્યું, અમે પૂરું સમજ્યું છે. 24મા વર્ષનો પત્ર છે, 172 એટલું પત્ર છે, અને બહુ વિશિષ્ટતા દે બધી વાતો લખી. એટલે અને આ સંબંધ ભદ્રાચાર્ય પોતે દેવાગમ સ્ત્ર રચેલો છે, દેવાગમ આત્મીમાંસા કહે છે, અને દેવાગમ એમાં લખ્યું છે કે સમ્યક દ્રષ્ટિનું જ્ઞાન અને કેવળ જ્ઞાનના જ્ઞાનમાં કોઈ પણ પ્રકારનો ફરક નથી, માત્ર જો ફરક હોય તો પ્રત્યેક પરોક્ષનો છે, બીજો કોઈ ફરક નથી.
પ્રત્યક્ષ
અને પરોક્ષનો ફેર,
પરોક્ષનો બરાબર છે,
બીજો કોઈ ફેર નથી. જેટલું કેવળ જ્ઞાની જાણે છે એટલું સમ્યક દ્રષ્ટિ જાણે છે, પણ સમ્યક દ્રષ્ટિ પરોક્ષ જાણે છે, આ પ્રત્યક્ષ એટલો ફેર છે. બાકી એના જ્ઞાનમાં અને એના જ્ઞાનમાં બીજો કોઈ, કેમ કે જ્ઞાન બંનેના સમ્યક છે, તો સમ્યક જ્ઞાન પ્રત્યેક પરોક્ષનો ફરક છે. એટલે એમને દેવાગમ સ્ત્રોત્રની અંદર, દેવાગમ સ્ત્રોત્ર છે એ બહુ સરસ છે. આપણી પાસે થોડાક કલ્યાણ મંદિર સ્ત્રોત્ર, દેવાગમ સ્ત્રોત્ર અને આપણે શ્રીલંક પેલા કયું ભક્તાંબર એ આપણે ત્યાં બહુ એમ જેને પ્રખ્યાત કહીએ ને, પછી પાર્શનાથનું બનાવેલું પાર્શ્વન તો એમાં પ્રચલિત, એમાં દેવાગમ સ્ત્રોત્ર છે એ બહુ ઉત્તમમાં ઉત્તમ. જો આપણે ગઈએ કોઈ પણ તો, કેમ કે આખું જૈન દર્શન એ બહુ મોટી છણાવટ કરી છે દેવાગમ સ્ત્રોત્ર. એની ઉપર 70,000 શ્લોક પ્રમાણ તો ટીકા લખાણી છે. હવે તમે વિચાર કરી જુઓ કે કેવું હશે દેવાગમ સ્ત્રોત્ર. દેવાગમ છે આપણે ત્યાં, આપણે પેલું સ્થાનકવાસીનું નથી એની આપેલો દેવાગમ સ્ત્રોત્ર, તમને ખ્યાલ નહીં દેવાગમ સ્ત્રોત્ર છે, એ તો બહુ વિસ્તાર નહીં, તમે નહીં વાંચે. દેવાગમ સ્ત્રોત્ર છે એની ઉપર 70,000 શ્લોક પણ ગંધસ્થિત ટીકા છે, તો આપણે સમજીએ કે એ કેવું એમને લખવું હશે એક સ્ત્રોત્રમાં. તો દેવાગમ સ્ત્રોત્ર એ આ આચાર્ય સમુદ્રાચાર્ય પોતે લખેલો છે ને, એમાં આ વાત લખી છે, જ્ઞાનીનું જ્ઞાન અને કેવળ જ્ઞાનીનું જ્ઞાન સરખું જ છે. ફરક એટલો છે, પ્રત્યક્ષ ફરકનો જ ફરક છે, બીજો કોઈ પણ પ્રકાર. કેમ કે એ વસ્તુને જેમ સાધે છે એવું જ વસ્તુનું સ્વરૂપ કેવળ જ્ઞાની સાધે છે, એવું જ જ્ઞાની સાધે છે. કેમ કે વસ્તુ જે પ્રમાણે ભગવાન કેવળ જ્ઞાની જોયું છે એ જ પ્રમાણે જ જ્ઞાનીના જ્ઞાનમાં એ જ પ્રમાણે એનો નિર્ણય છે, એમાં કોઈ પણ પ્રકારનો ફરક છે નહીં. એટલે જ્ઞાની જયારે કોઈ પણ વાતને જુએ છે ત્યારે આરપાર જુએ છે. આપણે બધા ઉપર છે, જ્ઞાની જુએ છે તો આરપાર જુએ છે. કેમ કે વર્તમાન શું છે, પૂર્વ શું, ભવિષ્યમાં શું છે એ બધું એમના ખ્યાલમાં આવી જાય છે તરત. એ દેહને જુએ છે તો દેહની સાથે એનો નાશ પણ જુએ છે, અને પ્રત્યેકે પ્રત્યેક રજકણનો આ તો પિંડ છે એ વાત એમના જ્ઞાનમાં, અને આ બધા છૂટા પડી જશે એ જ્ઞાનીની સાથે એમને હોય ને હોય છે. એટલે એમનું પરમાર શક્તિ બોલે, એ પરમાર શક્તિ હોય છે. પરમાસત્ય એટલે કે આ વાત ખ્યાલ રાખી અને પછી બીજું વિવરણ કરે, એમને વિવરણ ન કરે. તો જ્ઞાની જયારે કોઈ પણ વસ્તુ જુએ છે ત્યારે સળંગ જુએ છે, એની કોઈ પણ વસ્તુ જુએ છે તો એને સળંગ જુએ છે. દેહને જુએ તો આ નાશવંત છે એ વાત એમને ખ્યાલમાં એ વખતે આવે, આપણને એ ખ્યાલ ના આવે. આપણે તો બહુ સારો છે, બહુ રૂપાળા છે, બહુ ઠીક છે, અને એમ તો એ તો સમજે છે કે આની અંદર પેલું એક્સરે માં આવે ને કે બધા હાડકા દેખાય ને, આપણને કોઈ હાડકું ન દેખાય, જ્ઞાની બધા હાડકા દેખાય, એની અંદર મોઢું દેખાય અને હાડકા દેખાય, આરપાર જુએ છે જ્ઞાની, જ્ઞાની દ્રષ્ટિ આરપાર બધું જુએ કે શું થવાનું છે, આ ક્યાંથી આવ્યું છે ફૂદગળ અને ફૂદગળ ક્યાં જવાનું છે, એ બધી વાતો જ્ઞાનીને જ્ઞાનમાં જોતા જ આવી જાય છે. એટલે એમને ક્યાંય રાગ થતો નથી. દેહ જુએ છે તો દેહ પ્રત્યે એમને રાગ થતો, સમજે છે કે આ મળમૂત્રની ખાણ છે અને માંસ આદિનો પિંડ, હાડકા માંસ આદિનો પિંડ છે એમ જુએ છે જ્ઞાની. જ્ઞાની દેહને એમ જુએ છે એટલે એમને ક્યાંય રાગ થતો નથી. તો જ્ઞાનીનું જ્ઞાન, તો આવા જ્ઞાની જે હોય એ કોઈ દિવસ એવા કોઈને ગુરુ માને માને નહીં, કોઈ દિવસ માને. એ તો અંતર નિર્મગ્ન કાયાની વિસારી માયા સ્વરૂપે સોમાયા, આ મોટા મોટું ચિહ્ન, બાહ્ય પછી પંચમાવ્રત હોય એ ચિહ્ન નહીં, સ્વરૂપે સોમાય એવા નિર્ગ્રંથનો પંથ ભવ અંતર ઉપાય છે. તો એવા સ્વરૂપ થાય જે સ્વરૂપમાં મગ્ન છે, કેમ કે જ્ઞાની સ્વરૂપમાં મગ્ન છે. કૃપાળુદેવ બહુ સરસ દાખલો આપ્યો છે. આપણે એમ લાગે છે કે જ્ઞાની ખાય છે, પીએ છે, આ છે, આમ છે, ના, એમની દ્રષ્ટિ પોતાના સ્વરૂપમાં છે. એમ એમને દાખલો આપ્યો છે કે મત્સ્યવેદ કરતા હોય ત્યારે, જો મત્સ્યવેદ કરતા હોય ત્યારે જુએ પાણીમાં, આપણે એમ લાગે કે માણસ પાણીમાં જુએ છે, ના, પાણીમાં જ જોતો હોય, એની દ્રષ્ટિ ઉપર છે. એટલે કુંભ બાંધ્યો હોય, મત્સ્યવેદ કરે એટલે ઉપર એક કુંભ બાંધીને ઉપર લાકડા ની એક માછલી આમ ફરતી હોય ને, એની આંખની અંદરથી એ વેદ કરવાનું હોય ને, એવું બધું હોય તો ઉપર ફરતી હોય ને એ પાણીમાં જોઈને એને કરવાનું હોય. તો સામાન્ય જોનારને એમ લાગે કે આ માણસ પાણીમાં જુએ છે, ના, એ પાણીમાં નથી જોતો, એ ત્યાં જ ઉપર જુએ છે. એમ કોઈને એમ લાગે કે જ્ઞાની આ વેપાર કરે, ખાય પીએ કે, ના ના, જ્ઞાની આત્મામાં બેઠા છે, જ્ઞાની બહાર બેઠા જ નથી. મૂળ વાત એ કે જ્ઞાની દેહ બહાર બેઠો છે, જ્ઞાની તો આત્મામાં બેઠા છે, જ્ઞાની આત્માની બહાર નથી. કોઈ કે કૃપાળુદેવ, એટલે કૃપાળુદેવ વેપાર કરતા જ નહોતા. બે કૃપાળુ દેવ હોય છે, એક કૃપા આત્મજ્ઞાન થયા પછી બે કૃપાળુ દેવ થઈ જાય, એક કૃપાળુ દેવ ન રહે. એક તો આત્મામાં સ્થિત સાચા કૃપાળુ દેવ અને બીજા ઉદય કૃપાળુ દેવ, જે ઉદયને આધીન બધી ક્રિયાઓ શરીરની થાય, તો ઉદયાધીન ક્રિયાઓ છે એને જ્ઞાનીને કોઈ સંબંધ જ નથી. તો જ્ઞાનીઓને બે પ્રકાર, એક સાચા જે સ્વરૂપમાં મગ્ન છે, જેની દ્રષ્ટિ સ્વરૂપમાં છે, વર્તે નિજ સ્વભાવનું અખંડ વર્તે જ્ઞાન, એની પેલા કે છે વૃત્તિ વહી નિજ ભાવમાં પરમાર્થે સંકેત, એના આગળ છે ને લાઈન કઈ છે,
વૃત્તિ વહે નિજ
ભાવમાં પરમાર્થ, એની આગળની લાઈન, એની આગળની લાઈન વર્તે નિજ સ્વભાવનો અનુભવ લક્ષ્ય પ્રતીત વર્તે નહીં પરમાર્થ સંગ, તો એનો તો વૃત્તિ ક્યાં, એના સ્વરૂપમાં જ વહેલી છે, પરમાર્થમાં જ વહી રહી છે. હા, વર્તે નિજ સ્વભાવનો અનુભવ વર્તી રહ્યો છે, સતત અનુભવ. તો ત્રણ વાત કેવી સરસ કહી છે, અનુભવ પ્રતીતિ થઈ કે હું આ જ છું, બીજું નથી, એવી પ્રતીતિ જ્ઞાની સદાય છે કે હું આત્મા છું, આત્મા સ્વયં કઈ છું નહીં, શુદ્ધ બુદ્ધ ચૈતન્ય ઘન સ્વયં જ્યોતિ સુખ ધામ, એ જ મારું સ્વરૂપ છે, બીજું કઈ સ્વરૂપ નથી, એવો નિર્ણય એમને છે, એવો જ અનુભવ છે. અને વૃત્તિ વહી અને પોતાને નિવૃત્તિનો પ્રવાહ, એટલે કે પોતાનો ઉપયોગનો પ્રવાહ, ઉપયોગ બે પ્રકારનો હોય છે, એક તો લબ્ધ ઉપયોગ અને એક ક્રિયાશીલ ઉપયોગ. તો લબ્ધ ઉપયોગ તો એમને સદાય હોય છે, માટે એની વૃત્તિ વહી અને એમનું મન સદાય પોતાના સ્વરૂપ તરફ વળેલું હોય છે, બહાર વળેલું હોતું નથી. આવું આવા જ્ઞાની
શબ્દ હોય છે, સ્વરૂપ કે છે, એટલે આપણે માણસનું સ્વરૂપ કઈ ગાનુકોળા જેવું સ્વરૂપ છે, ગચડે જેવું સ્વરૂપ છે, સ્વરૂપ સ્વરૂપ
પોતાનું,
સ્વ એટલે પોતાનું આત્માનું જે રૂપ છે,
એ રૂપને,
એ રૂપનું જેનું ધ્યાન હોય
એ ત્યાં જ, એમની દ્રષ્ટિ ત્યાં જ હોય છે, અને એમનો અનુભવ સતત વર્ષે, એટલે કે એમની પરિણતિ તો સદાય ચાલુ જ હોય છે. ઉપયોગાત્મક જે ઉપયોગ છે, એ ઉપયોગાત્મક એમને નિર્કલ્પ ઉપયોગ એ એમને અવસરે અવસરે પ્રાપ્ત થાય. નિર્કલ્પ ઉપયોગ પણ પ્રણતિ ઉપયોગ એમને સતત ચાલુ હોય છે, એટલે સતત અનુભવ એમને ચાલુ હોય છે, સતત પ્રતીતિ જ હોય. એટલા માટે સતત વૈરાગ્યવંત જ્ઞાની હોય છે. તો જ્ઞાની જે છે અંતરમાં બેઠા છે. લોકો બાહ્ય ક્રિયામાં જ્ઞાનની શોધે છે. આ એક મોટી મોટી મુશ્કેલી આ હોય છે જ્ઞાન નળખવાતામાં, કે જ્ઞાની બહારની ક્રિયાની બધી શોધા. જ્ઞાની અંતરમાં બેઠા છે, બાહ્ય ક્રિયા સંબંધ નથી. મન વચનની કાયાની ક્રિયાઓ એ એનું કામ કરે છે, અમે તો આત્મામાં બેઠા છે. આવી વાત કૃપાળુ તો લખી, મન વચન કાયાના યોગો એનું કામ કરે છે. એટલે કે અમારે એની સાથે કઈ સંબંધ નથી, કેમ કે તો પર છે બધું, અમે તો એને દ્રષ્ટા ભાવે જીવી છે. આ વાત કૃપાળુદેવ પત્ર બહુ સરસ લખેલી છે. તો જ્ઞાની તો અંદર બેઠા છે. આવા જ્ઞાની પુરુષ બીજા જ્ઞાની ન ઓળખે એવું બને નહીં. એટલે કોઈ ગમે એટલો ઠાઠમાઠ કરીને આવ્યો હોય અને કદાચ કરોડ માણસ એને માનતા હોય, સમ્યક દ્રષ્ટિ કોઈ દિવસ એને ગુરુ માને પોપ આવ્યા હોય ને કદાચ 50-50 લાખ માણસો એને સાંભળીને ભેરા થાય, તો આપણા જે સમ્યક દ્રષ્ટિ પુરુષ છે પોપને ન માને ગુરુ તરીકે. ગમે એટલા હોય તો હું થઈ ગયા, આ તો અમે 10 કરોડ ફરતા હોય એને પગે પડતા હોય તો કઈ નથી, એમ સમજી લે કે આમાં કઈ નથી, એને જોતા સમજી લઈએ. જ્ઞાનીમાં એવું સામર્થ્ય હોય છે. તમે ક્યાં ઉભા છે, તમે ક્યાં ઉભા છો, મૂળું જોઈને કી તમે ક્યાં ઉભા છે, તો એ ક્યાંય ભૂલ ખાતા નથી. તો એ લોક મૂર્તાની વાત કરી અમને, અને ગુરુ મૂર્તાની વાત કરી. ત્રણ મૂર્તા રહિત હોય છે. તો આ તો જ્ઞાનીના લક્ષણની આપણે વાત કરીએ છીએ કે જ્ઞાનીને આ ત્રણમાંથી એકેય મૂર્તા હોતી નથી. આરંભ પરિગ્રહ હિંસા સહિત કુલિંગધારી પાખંડી ગુરુઓ જેવો વિવાહાદી સંસારી કરોમાં રચા પચા તેમનો આદર સત્કાર કરવો, તેમની પ્રશંસા કરવી, તેને પાખંડી મૂર્તા અથવા ગુરુ મૂર્તા કહે છે. આવી કોઈ મૂર્તા હોતી નથી.
હવે કૃપાળદેવનો યમ નિયમ સંયમ એ પદ લઈએ અને ત્યાર પછીથી સુખધામ બોલી અને આજનો સ્વાધ્યાય પૂરો કરીએ.
મૌન રહ્યો દ્રઢ આસન પદ્મ લગા सुखधाम।